તારીખ 28/11/1985 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 15, પાના નંબર 10.
દર્શન પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ છે, નાયકની પ્રતીતિ એટલે આત્મ પ્રતીતિ, સ્વરૂપની પ્રતીતિ, એના અર્થે જેનો પુરુષાર્થ છે તે પોતે નાયક છે અને પોતે નાયકપણે અનુભવ કરવા માટેનો અંતરથી ઊંડાણથી પ્રયાસ કરે. પ્રયાસ છે એ તો અસ્થિનો વિષય છે, પણ એવા પ્રયાસ વાળા જીવને એક નાસ્તિક વિષયક સમજી શકાય એવું ઉપલક્ષણ સાથેનું લક્ષણ કેવું હોય છે એ અહીંયા સ્પષ્ટ કરેલું છે. આવા પ્રયત્નના કાળમાં, આવા પ્રયત્નમાં એટલે જ્ઞાયકનો જ્ઞાયકપણે, તે જ્ઞાયક છે અને જ્ઞાયકપણે રહેવાનો એનો પ્રયત્ન છે. જ્ઞાયક ભાવે અને જ્ઞાયકપણે પોતાને પોતાનો અનુભવ જ્ઞાયકપણે થાય, જ્ઞાયક હોવાને લીધે જ્ઞાયકપણે અનુભવ થાય એવું જે પરિણામનું બળ, પરિણામ બળ એને અહીંયા પુરુષાર્થ કહે છે. એવા પુરુષાર્થ અથવા એવા પ્રયત્નના સમયમાં જ્યાં સુધી સમ્યક દર્શનની નિર્વિકલ્પ અનુભવ દશા થઈ નથી ત્યાં સુધી સૂક્ષ્મ કે સ્થૂળ વિકલ્પો આવે છે, ચાલે છે. ત્યાં આત્મ સ્વરૂપ સંબંધીના સ્વભાવને અનુસરીને અથવા સ્વભાવ સંબંધિત સ્થૂળ વિકલ્પ પણ કોઈ ઉત્પન્ન થાય છે અને સૂક્ષ્મ વિકલ્પો પણ ચાલે છે. તે વિકલ્પોમાં અંદરથી દુઃખ લાગે છે. એ વિકલ્પો છે, એ શુભ ભાવો છે અને કષાયની ઘણી મંદતા હોવાથી ત્યાં સાતાનો નિવેદન છે, સાતાનો અનુભવ છે. તો પણ તે સાતાનો સુખ નથી અનુભવતો, પણ વિકલ્પનું દુઃખ અનુભવે છે. વિકલ્પમાં દુઃખ છે, ખરેખર તો વિકલ્પમાં દુઃખ ભાવ છે, આકુલતાનો ભાવ છે, આકુલિત ભાવ છે વિકલ્પ માત્રમાં. એ વિકલ્પ માત્રનું દુઃખ છે, એ ઉપયોગ એટલો ત્યાં સૂક્ષ્મ થયો હોવાથી, જ્ઞાન સૂક્ષ્મ થયું હોવાથી ત્યાં દુઃખ દુઃખ રૂપે અનુભવાય છે. સામાન્ય રીતે સ્થૂળ ઉપયોગમાં આવું હળવું દુઃખ દુઃખ રૂપે અનુભવાતું નથી. સ્થૂળ ઉપયોગમાં તો તીવ્ર દુઃખ છે તે દુઃખ રૂપે અનુભવાય છે, તીવ્ર દુઃખ દુઃખ રૂપે અનુભવાય છે. મંદ દુઃખ હોય છે તે સુખ રૂપે અનુભવાય છે. આ પરિસ્થિતિ છે સુખ દુઃખની. પણ કસાયના અભાવ સ્વભાવ સ્વરૂપ જે નાયક ભાવ છે એના લક્ષ્ય જ્યારે પ્રયાસ પ્રયત્ન પુરુષાર્થ ચાલે છે ત્યારે ઉપયોગ સૂક્ષ્મ થાય છે, અને એ ઉપયોગ સૂક્ષ્મ થાય છે એનું આ લક્ષણ છે, એનું આ ચિહ્ન છે કે એને અંદર માંથી દુઃખ લાગે છે. આ પ્રયત્નના કાળનું ઉપલક્ષણ જ્ઞાનીઓએ પોતાના સ્વાનુભવથી બતાવ્યું છે. જે જ્ઞાનીઓએ જ્ઞાન દશાને સંપ્રાપ્ત કરી એવા જ્ઞાનીઓએ ને આ અનુભવ થયો, સમ્યક દર્શન પહેલા પણ આ અનુભવ થયો કે ત્યાં સૂક્ષ્મ વિકલ્પ છે પણ દુઃખ રૂપે અનુભવાવા લાગ્યા, એ વાત એમણે પ્રસિદ્ધ કરી. કેમ કે સમ્યકત્વને પ્રાપ્ત કરનારો પુરુષાર્થ છે એને બતાવવા માટે તો બીજા કોઈ સાધનો નથી, એ તો અંદર બાજુનું એક ખેંચાણ છે, અંતઃતત્વ સ્વરૂપ પોતાનું જે પરમ તત્વ છે એ તરફ એક ખેંચાણ છે કુદરતી, જેના ભાવભાષણને લીધે, જેના નિશ્ચયને લીધે એ ખેંચાણની અંદર જે બળ ઉત્પન્ન થયું એને પુરુષાર્થ કહીએ. પણ એ બળ ઉત્પન્ન થયું છે એનું આ એક ઉપલક્ષણ, બાજુનું લક્ષણ આ છે કે તે વખતે હજી સૂક્ષ્મ વિકલ્પો રહ્યા છે એમાં પણ દુઃખ લાગે છે. એ પુરુષાર્થને પણ સૂચવે છે અને સમ્યક દર્શન પહેલાની ભૂમિકામાં જે જ્ઞાન છે જ્ઞાનની નિર્મળતાને પણ એ પ્રદર્શિત કરે છે અને જ્ઞાનની સૂક્ષ્મતાને પણ એ પ્રદર્શિત કરે છે. જ્ઞાન સૂક્ષ્મ પણ છે અને જ્ઞાન કષાય રસના રંગથી રંગાયેલું હતું તે રંગ ઉતર્યો છે એનામાંથી, કષાય રસથી રંજિત પરિણામ છે ત્યાં ઉપયોગ સ્થૂળ થઈને દુઃખને દુઃખપણે અનુભવી શકતો નથી. અહીંયા જ્ઞાન નિર્મળ થયું છે, જ્ઞાન સૂક્ષ્મ થયું છે અને પુરુષાર્થનો પ્રવાહ શરૂ થયો છે ત્યારે એને અંદરથી વિકલ્પોમાં અંદરથી દુઃખ લાગે છે, માણસ નથી, અંદરથી આ કંટાળો આવે છે. ઉપર ઉપરથી ભલે કામ કરવા પડે છે પણ અંદરથી તો કંટાળી ગયા છે, એવો અંદરથી આ દુઃખ લાગવાનો આ પ્રકાર છે. હજી સુખ નથી ઉત્પન્ન થયું પણ સુખ ઉત્પન્ન થયા પહેલા સુખની નજીક જનારો જીવ જે દુઃખ તો સ્થૂળ છે એ દુઃખને અનુભવવા લાગ્યો. તેથી કરીને તે વિકલ્પમાં તેને રોકાવું એવું કારણ ન બને. જ્યાં જીવને દુઃખ લાગે ત્યાં એને રોકાવું ફાવે નહીં, દુઃખ લાગે ત્યાં કોઈને રોકાય, એ તો સીધી વાત છે કે નહીં. દુઃખ એ ગમતી ચીજ નથી પણ એ અણગમતી ચીજ છે એટલે ત્યાં રોકાવાનું કારણ બનતું નથી. સામાન્ય રીતે જેને અંતર મુખની દિશાની સૂઝ નથી અને અંતર્મુખનો તેથી એને પુરુષાર્થ નથી તેવા જીવો તો તત્વજ્ઞાનનો અભ્યાસ કરીને તત્વજ્ઞાનના ક્ષેત્રમાં આવીને તત્વજ્ઞાન સંબંધિત વિકલ્પોમાં જ રોકાઈ જાય છે. આ લગભગ પરિસ્થિતિ છે અને ત્યાં તીવ્ર કષાય નહીં હોવાને લીધે કષાયની મંદતાના સાતાના સુખમાં એ રોકાય છે. વિકલ્પમાં જે રાગ છે રાગના રસમાં રોકાય છે, સાતાના રસમાં રોકાય છે અને તત્વજ્ઞાન સંબંધી વિચારણામાં અનેક પ્રકારે ક્ષયોપશમ કામ કરતો હોવાથી ક્ષયોપશમ જ્ઞાન બાહ્ય જ્ઞાનના રસમાં પણ ત્યાં રોકાવું થાય છે. આ ત્રણેય એને રોકાવાનું કારણ છે એવું અહીંયા અનુભવની નજીક જીવ છે, યથાર્થ ભૂમિકામાં છે એને એવું બનતું નથી. જોકે વાસ્તવિકપણે વિચારવામાં આવે તો વિકલ્પમાં જરા પણ શાંતિ કે સુખ નથી જ, આ એની વાસ્તવિકતા છે. કોઈ પણ વિકલ્પ લ્યો, એક પણ વિકલ્પ, ગમે તે પ્રકારનો વિકલ્પ હોય, એની વાસ્તવિકતા એ છે, નક્કર હકીકત એ છે કે એમાં સુખ નથી પણ આકુલતાના દુઃખ છે. આ તો એની વાસ્તવિકતા છે. વિકલ્પમાં, કોઈ પણ વિકલ્પમાં જરા પણ શાંતિ કે સુખ નથી, એ તો એની વાસ્તવિકતા છે. પરંતુ એમ મુમુક્ષુ જીવને અંદરથી લાગવું જોઈએ. વિચારથી એને એ વાત બરાબર બેસતી હોય એટલું માત્ર અહીંયા કહેવું નથી કે માત્ર વિકલ્પમાં દુઃખ, વિકલ્પ દુઃખરૂપ છે, વિકલ્પ દુઃખરૂપ છે, એવી ભાષાને એવા વિકલ્પથી અહીંયા પૂરું પડે એવું નથી. દુઃખ તો લાગવાનો વિષય છે, દુઃખ વિચારવાનો વિષય નથી કે દુઃખ કહેવાનો વિષય નથી. કહેવાથી કઈ સુખ દુઃખનું પરિણામ નથી કે વિચાર કરવાથી એની સાથે કઈ સંબંધ નથી, એ તો અનુભવનો વિષય છે. જેમ ભોજન છે એનો સ્વાદ લેવાની એ ચીજ છે, એ કઈ સુવાની ચીજ નથી કે માત્ર જોવાની ચીજ નથી. ભલે મિષ્ટાનની સુગંધ આવે કે મિષ્ટાન આંખે દેખાય, પણ એથી કે એનું પ્રયોજન સરતું નથી, એ તો આસ્વાદવાથી એનું પ્રયોજન સરે છે. એમ સુખ અને દુઃખ વિચારવાણીનો વિષય નથી પણ અનુભવનો વિષય છે. પછી બીજો કોઈ ઉપાય નથી. જો નિર્દોષ થવાની ભાવના ઉત્પન્ન થતી હોય તો પછી તું આ ક્ષેત્રમાં આવીને તારે શું કરવું છે? અહીંયા તો નિર્દોષ થવા માટે વિષય ચાલશે. જે મહાત્માઓ નિર્દોષ થયા, જે પરમાત્મા થયા નિર્દોષ, જે સંતો મહાત્માઓ નિર્દોષ થયા, એ તો નિર્દોષ કેમ થવાય ને નિર્દોષ થવા માટેની બધી વાતો કરશે. અરે ભાવના હોય એ વાત નહીં, તો તને આ વાત કામ નહી છે. જેવો નિર્દોષ થવાની જીવની ભાવના ન હોય તો આ વાતો એને કામની નથી. અને બાકી તો જગત આખું પડ્યું છે એના માટે, એના માટે તો આખું જગત પડ્યું છે. પરંતુ એમ મુમુક્ષુ જીવને અંદરથી લાગવું જોઈએ. જ્યાં સુધી મંદ કષાયરૂપ વિકલ્પમાં શાંતિ, સુખ અથવા સાતા લાગે અને તીવ્ર કષાય વાળા વિકલ્પમાં દુઃખ લાગે, ત્યાં સુધી તો માર્ગ મળતો નથી. જીવ કષાયની મંદતા અને તીવ્રતાના ભેદને જ સમજી શકે અને તે પણ યથાર્થપણે ન સમજી શકે. એટલે તીવ્ર જ્યાં કષાય હોય ત્યાં એને દુઃખ લાગે, કષાય મંદ થાય ત્યાં એને સુખને સાતા લાગે. એટલો જ પરિચય જેને છે કષાયની મંદતા અને તીવ્રતાનો, ના ભાવોનો, આ પ્રકારનો જે અનાદિનો પરિચય છે, તે જ સ્થિતિ જો રહે તો એ સ્થિતિમાં તો હજી માર્ગ મળતો નથી. કેમ કે ધર્મના અન્ય ક્ષેત્રોમાં પણ કષાયની મંદતાને આવકારી છે અનેક પ્રકારે કષાયની તીવ્રતાવાળા જે અશુભ પરિણામો છે એને છોડાવ્યા છે, અનેક પ્રકારના શુભ પરિણામોને કરાવે છે કષાયની નમતાવાળા. પણ એ કષાયની તીવ્રતા અનિષ્ટ છે અને કષાયની મંદતા ઇષ્ટ છે, એને તો કષાયના અભાવવાળો માર્ગ સૂજે એવું નથી. આ ત્રીજી વાત છે. આખી પેલી બે વાતથી જીવ પરિચિત છે, આ ત્રીજી વાતનો એને પરિચય નથી. આ ત્રીજી લાઈન છે આખી. એમ કેવું છે એટલે જ્યાં સુધી મંદ કષાય વિકલ્પમાં શાંતિ લાગે અને તીવ્ર કષાયવાળા વિકલ્પમાં દુઃખ લાગે, એવી જે અનાદિની સ્થિતિ છે એવી ને એવી સ્થિતિ રહે ત્યાં સુધી તો માર્ગ મળતો નથી. માર્ગ મળવો એ કોઈ અપૂર્વ વાત છે, અપૂર્વ વસ્તુ છે. જો માર્ગ મળે તો એનો નિવેડો આવી જાય, છેડો આવી જાય પરિભ્રમણનો. અને માર્ગ એનાથી નથી મળ્યો એટલે આ જીવ જગતમાં પરિભ્રમણ કરે છે. માર્ગ મળવો એ અપૂર્વ વાત છે. કષાયની મંદતા થવી તે અપૂર્વ વાત નથી. એ તો નિગમની દશામાં પણ અનંતવાર કષાયની મંદતા થઈને બે ઇન્દ્રિયથી પંચેન્દ્રિયના ફળ રૂપ દશાને પામો એ કોઈ ત્યાંય કરી શકો છે. જે કાર્ય નિગોદ દશામાં કરી શકે છે એવું જ કાર્ય જો એ મનુષ્ય થઈને કરે તો એને નવું શું કર્યું? એમાં કોઈ નવી વાત તો થઈ નહી. એમ માણસ નથી કહેતો કે ભાઈ પશુ પક્ષી પણ પોતાના કુટુંબ પરિવારને ના પાલન પોષણ કરે છે, પશુ પક્ષી પણ આહાર કરે છે, પશુ પક્ષી પણ ઊંઘ લે છે. પરંતુ મનુષ્ય થઈને જેટલા જેટલા કાર્યો પશુ પક્ષી કરે છે એટલા કાર્યો તું કરે તો પછી તું મનુષ્ય થઈને વિશેષતા તે શું કરી? પછી લૌકિકમાં તો લોકો એમ કહે છે કે ભાઈ બીજાને મદદ કરવી, દયાદાન કરવી, ફલાણું કરવું, આમ કરવું, તેમ કરવું. પણ અહીંયા તો કહે છે કે લોકોત્તર દિશા પકડે અને પરિભ્રમણથી છૂટવાનો જે માર્ગ છે એનું સંશોધન કરે, એ માર્ગને પ્રાપ્ત કરે તો તે અપૂર્વ છે. યથાર્થપણે તો વિકલ્પ ભાવમાં દુઃખ લાગે તો અંદરથી માર્ગ મળ્યા વગર રહે નહીં. આ નિયમ છે, આ સિદ્ધાંત છે. જે કોઈ જીવને નાયકનો નાયકપણે પુરુષાર્થનો અભ્યાસ કરતા જો વિકલ્પમાં એને દુઃખ લાગે તો એને માર્ગ અંદરથી મળ્યા વિના, વિકલ્પ રહિતનો નિર્વિકલ્પ માર્ગ એને મળ્યા વિના રહે નહીં. અને વિકલ્પમાં દુઃખ ત્યારે લાગે છે કે જ્યારે એને નિર્વિકલ્પ વસ્તુનું આકર્ષણ થાય છે. ત્યારે એક ચીજ ગમે છે ક્યારે, અણગમે છે ક્યારે, કે એથી સારી ચીજ ગમે છે ત્યારે આને આનો અણગમ ઊભો થાય છે. નવું કપડું માણસ પહેરે છે, જૂનું કપડું જર્જરિત થયું હોય, જળી ગયું હોય, ફાટી ગયું હોય, તો કપડા ઉપર એનું આકર્ષણ છે. પણ નવું છે એની પાસે જૂનું એને ગમતું નથી, નવા પાસે જૂનું ગમતું નથી, એમ ફેર પડે છે. તો અહીંયા જે નિર્વિકલ્પ આત્મવસ્તુ છે એ તરફનો એનો જે અહોભાવ છે, મહિમા ભાવ છે, એને લઈને એને એ બાજુ પરિણામનું ખેંચાણ થાય ત્યારે એને વિકલ્પ છે દખલ લાગે વચમાં. નિર્વિકલ્પ ભાવે નિર્વિકલ્પ વસ્તુમાં રહેવાનો પ્રયત્ન કરે ત્યારે એને ખબર પડે કે આ વિકલ્પ મને નડે છે, આ વિકલ્પ મને એને ખટકે, આ વિકલ્પ મને પ્રતિબંધક છે, આ વિકલ્પ મને આડો આવે છે, આ ન જોઈએ મારે, આ દુઃખરૂપ ભાવ છે. એ નિર્વિકલ્પ બાજુ જવાનું જ એને વલણ ન હોય તો એને વિકલ્પમાં દુઃખ નહીં લાગે. એટલે એ વાત લીધી છે કે યથાર્થપણે એટલે આ પ્રકારે સ્વરૂપના વલણવાળા પુરુષાર્થમાં વિકલ્પ ભાવમાં દુઃખ લાગે, નિર્વિકલ્પ વસ્તુમાં રહેવા અર્થે પ્રયત્ન થાય ને વિકલ્પમાં દુઃખ લાગે, તો તે યથાર્થપણે વિકલ્પ ભાવમાં દુઃખ લાગ્યું છે. અયથાર્થપણે તો તીવ્ર વિકલ્પ વધી જાય, વિકલ્પની ચંચળતા વધી જાય ત્યારે ઘણાને દુઃખ લાગે છે. ઘણી વાર શું થાય છે, રાત્રે ઊંઘ ન આવે ઘણા માણસને, પછી એમ કે વિચારો બહુ આવે છે. આપણે વિકલ્પ કહીએ લૌકિક ભાષામાં, એને વિચારો કહે છે. પછી વિચારો આવ્યા કરે, વિચારો આવ્યા કરે ત્યારે કંટાળી જવાય કે હવે આ વિચારો બંધ થાય તો સારું, અને નિંદ્રા આવે તો સારું, છતાંય ન આવે તો પછી નિંદ્રાની ગોળી ટ્રાન્ક્યુલાઇઝર લે છે કે નહીં, સ્લીપિંગ પિલ્સ. એ યથાર્થપણે વિકલ્પનું દુઃખ નથી લાગ્યું, ત્યાં વિકલ્પનું દુઃખ યથાર્થપણે લાગ્યું નથી, પણ નિર્વિકલ્પ થવા અર્થે વિકલ્પ એને દુઃખરૂપ લાગે તો યથાર્થપણે લાગ્યું છે. એક જ રસ્તો તો એક જ છે, જુદો જુદો રસ્તો નથી. તેથી જ્ઞાની એમ કહી શકે છે કે બધા જેટલા જ્ઞાની થયા અને થશે એ બધાને આમ થશે, આમ થવું જોઈએ. પોતાના અનુભવથી એ કહી શકે છે, કેમ કે આ એક એવો વૈજ્ઞાનિક ઉપાય છે કે બીજી રીતે થઈ ન શકે. એટલા માટે તો ગુરુદેવ શીરાનો દ્રષ્ટાંત આપતા, હલવો શીરો. શીરો તો શીરાની રીતે જ બને, હજાર વર્ષ પહેલા કોઈ બનાવે તો એને ઘીમાં શેકીને પછી ગોળનું પાણી નાખે તો શીરો થાય, ગોળનું સાકરનું પાણી. પણ બીજી રીતે કોઈ શીરો કરવા જાય તો ચીજ તો ત્રણ છે, ઘી છે, લોટ છે ને ગળપણ વાળું પાણી છે, ત્રણ ચીજ છે, ચોથી ચીજ નથી. પણ એની રીત શું, ગમે તેમ બને ત્રણેયની એક સાથે ભેગા કરીને ચૂલા ઉપર મૂકી દઈએ તોય શીરો ન થાય. પહેલા ગોળનું પાણી નાખે તોય શીરો ન થાય, પણ પહેલા લોટ બરાબર શેકાય તો બરાબર શીરો થાય. એ કેવું વિજ્ઞાન છે કે ઘી તો નાખે પાણી કરતા આઠમા ભાગનું, પાણી નાખે એના કરતા ઘી કેટલું નાખે, આઠમા ભાગનું નાખે એટલું તો પાણી હોય. જ્યારે એ ઘી તો લોટ પી જાય ત્યારે તો દેખાય નહીં, કોરો લોટ દેખાય, પણ જો પાણી નાખે તો ઘી બહાર આવે પાછું, અને પાણી ન દેખાય ને ઘી દેખાય. શીરામાં પાણી વધારે નાખ્યું હોવા છતાં પાણી ન દેખાય ને ઘી દેખાય છે, તો આમ કેમ થાય છે, આમ શા માટે થયું, કે એ વસ્તુનું વિજ્ઞાન છે. પરમાણુ સ્વતંત્ર કામ કરે છે એમ. અહીંયા નિર્વિકલ્પ જે વસ્તુ છે એનો માર્ગ પણ, જે એને અનુસરતો માર્ગ પણ જે નિર્વિકલ્પ છે, એમાં વિકલ્પમાં ઠીક પણ રહે, વિકલ્પમાં રોકાવા પણ રહે, અને એને નિર્વિકલ્પ થાય, બે કેવી રીતે બનશે? બે તો બનવાનું, બે વાત તો બને, બે પરસ્પર વિરુદ્ધ છે, કેવી રીતે બને? બીજી રીતે કયો બધાને, તો કોઈકને બીજી રીતે તો કેવી રીતે બીજી રીતે થાય? ચાલ એમ કે બીજી રીતે પણ થાય તો કેવી રીતે બીજી રીતે થાય એ કહો. એમ કે ભાઈ નાયક નું રટણ કર્યા કરો, બસ નાયક નું ચિંતન કર્યા કરો, નાયક ના જ વિચાર કર્યા કરો, બસ નાયક નાયક જ કર્યા કરો. તેથી કઈક નાયક નો અનુભવ થાય છે કે એમ તો બનતું નથી, એના વિકલ્પ નો અનુભવ થાય, અને એ પણ કલ્પના થઈ જાય તો એ કલ્પના માંથી ક્યાંનો ક્યાં ચાલ્યો જાય એ કહેવું મુશ્કેલ છે. એ એટલે વિકલ્પમાં દુઃખ લાગે તો માર્ગ મળ્યા વગર રહે નહીં. જે મુમુક્ષુ જીવને આત્મ સ્વભાવ સંબંધિત ઉત્પન્ન થયેલ સૂક્ષ્મ વિકલ્પમાં પણ દુઃખ લાગે છે, એવો જે વિકલ્પ માત્રથી ખસવાની તૈયારી વાળો જીવ છે, ખસું ખસું ત્યાંથી થઈ ગયું છે, ત્યાંથી દૂર જવું એમ થઈ રહ્યું છે, અંદરમાં વલણ કેવું છે પરિણામનું, કે ત્યાંથી ખસી જવું છે એવી તૈયારી જેના પરિણામની છે, એવું જીવ જ નિર્વિકલ્પ દશાને અથવા સમ્યક દર્શનને પામે છે. જેને વિકલ્પમાંથી ખસવાની તૈયારી ન હોય અને એક નાયકના વિકલ્પ પણ જેને સારા લાગતા હોય એને નિર્વિકલ્પ દશાનો અનુભવ નહીં થાય. કોઈ નાયકના વિકલ્પ સારા લાગતા હોય એને નિર્વિકલ્પ દશાનો અનુભવ ન થાય તો પછી બીજા વિકલ્પ સારા લાગતા હોય એને તો અનુભવ થવાનો વિચાર પણ કરવા જેવો નથી, એ તો વિચારવા જેવો વિષય રહેતો નથી. એટલે વ્યવહારની ના વિષયના વ્યવહારની નો જે વિષય છે ભંગ ભેદ રાગ અને પરદ્રેહ કેટલા આત્મામાં રહેલા ગુણભેદ, આત્માની પર્યાય ભેદો, આત્મ પર્યાયમાં અશુદ્ધિ, આ બધા વ્યવહારનો વિષય છે અને એ અશુદ્ધિનું નિમિત્ત કર્મ અને નો કર્મ. આખું જગત આવી ગયું એમાં નો કર્મ. એ સંબંધિત વિકલ્પ ચાલે, વિચાર ચાલે ને એને અનુભવ થાય એ તો પ્રશ્ન જ નથી, ગમે તે શુભ પ્રકાર હોય એ તો પ્રશ્ન જ નથી. પણ નિશ્ચયના વિષયભૂત એવો જે શુદ્ધાત્મા, સમ્યક દર્શનના વિષયભૂત એવો જે શુદ્ધાત્મા, એ શુદ્ધાત્માનો વિચાર ચાલે તો એ વિચારમાં પણ અનુભવ થવાનો પ્રશ્ન છે. એવો વિચાર ગમે તેટલો કાળ કર્યા કરે નહીં. જેનું પ્રયોજન જ વિચાર કરવાનું છે એને તો એમ કહે છે કે તું એ વિચાર કરતા કરતા થાકી જઈશ, કઈ વિચારમાં બહુ લાંબુ ચાલશે નહીં તો એથી કઈ અનુભવ નહીં થાય. પણ એ વિકલ્પથી ખસવાની તૈયારી હોય છે તે જ જીવને નિર્વિકલ્પ દશા ઉત્પન્ન થાય, બીજાને નિર્વિકલ્પ દશા ઉત્પન્ન થાય નહીં. ઊંડે ઊંડે પણ રાગના એક કણને પણ લાભરૂપ માને છે તેને આત્માના દર્શન થતા નથી. આ સિદ્ધાંત છે. આ એક સૂક્ષ્મ રાગના કણને પણ લાભરૂપ માને કે આ આનાથી મને કઈ કામ થાય છે, મારું આ મને લાભનું કારણ છે, આ વિકલ્પ આવ્યો તો હવે કઈક પુરુષાર્થ થશે, આ વિકલ્પ આવ્યો માટે હવે આત્માનું કઈક દર્શન થશે, જ્ઞાન થશે, એને તો કદી પણ આત્માના દર્શન થતા નથી. પછી સ્થૂળ રાગનો જે પક્ષ કરે છે કે ભાઈ આ શુભ રાગ તો કરવા જેવો છે ને, આ શુભ ક્રિયા તો કરવા જેવી છે ને, આ શુભ એવો શુભ રાગને શુભ ક્રિયાનો પક્ષ કરે છે એ તો આત્માના દર્શનથી ઘણા દૂર છે. પણ જેને સૂક્ષ્મ રાગનો કણ પણ ઈષ્ટ માયનો છે, લાભરૂપ માયનો છે, એને પણ આત્માના દર્શન થતા નથી. હવે વિચાર કરો કે સંપ્રદાય ક્યાં ઊભો છે. ત્રણેય ફિરકાના સંપ્રદાય, બીજાની તો વાત કરવી એ અસ્થાને છે, કે બધા શુભ ક્રિયા અને શુભ રાગમાં લાભ માનીને એની પાછળ પડેલા છે, એને ધર્મ થાય કે આત્માનું દર્શન થાય એ વાત ક્યાંય જોવામાં આવે એવું નથી. આ પરિસ્થિતિ છે. તેને આત્માના દર્શન થતા નથી, પક્ષ કરે છે તો લાભ માને છે એમની, પક્ષ કરે કે ના એના વગર તો ચાલે જ નહીં, આ તો કરવું જ જોઈએ, આટલું તો કર્યા વિના હાલે જ નહીં, આટલું કરીએ પછી જ બીજું કંઈક થાય, એ વાત સાચી નથી, એ ભૂલવાળી વાત છે. શુભ રાગનો કેટલાક પક્ષ કરે છે તો કેટલાક અશુભ દોષનો પણ પક્ષ કરે, ભૂમિકામાં તો એવું હોય જ ને, એને પક્ષ છે, એને દોષ નો પક્ષ છે. બીજાના દોષ નો પક્ષ કરે જેના ઉપર મમત્વ હોય, એને જેના ઉપર મમત્વ હોય, એવા સ્વજન હોય, એવા મિત્ર હોય, એવા કોઈ પણ પોતાના પોતાના સ્નેહના સ્થાને હોય એવી કોઈ પણ વ્યક્તિ હોય, તો એના દોષનો પણ જીવ પક્ષ કરી જાય છે. એનો દોષ હોય તો એમ કે ના, એનો દોષ નથી, એવું કંઈ એનો દોષ ન ગણાય, અથવા એ દોષ પોતે ગૌણ કરે, પક્ષ કરે અથવા ગૌણ કરે, તો એ બધા સમ્યક દર્શનથી ઘણા દૂરવર્તી પરિણામ છે. એક કણથી લાભ માનવાનો નથી, એના બદલે તીવ્ર કષાયથી એ લાભ માને છે, અથવા તીવ્ર કષાયને એ અનિષ્ટ ગણતો નથી. કષાય કણને પણ અનિષ્ટ ગણવો છે, ત્યાં તીવ્ર કષાયને અનિષ્ટ ગણતો નથી. ખરેખર તો મુમુક્ષુ જીવને શુદ્ધતા પ્રગટ થાય તેટલો પુરુષાર્થ નહીં પ્રગટવાને લીધે શુભ પરિણામ થયા કરે, ત્યારે શુભની તેને ખટક રહે છે. શું થાય છે કે શુભ પરિણામ ક્યાં સુધી ચાલુ રહીએ, મુમુક્ષુને પણ શુદ્ધતા ઉત્પન્ન થાય ત્યાં સુધી એને શુભ પરિણામ ચાલુ રહે. શુદ્ધતા ઉત્પન્ન થાય થવા અર્થે શુદ્ધતા ઉત્પન્ન થવાનો પુરુષાર્થ, પર્યાપ્ત પુરુષાર્થ, પૂરેપૂરો પુરુષાર્થ, પૂરા તબક્કાનો પુરુષાર્થ થાય ત્યારે એને વિતરાગ દશા ઉત્પન્ન થાય અથવા શુદ્ધ દશા ઉત્પન્ન થાય. તો જ્યાં સુધી એવી પુરુષાર્થની સ્થિતિ ન થાય ત્યાં સુધી પુરુષાર્થની ખામીને લીધે એને શુભ ભાવ ચાલ્યા કરે, તો એ શુભ ભાવ ચાલ્યા કરે એનો એને આદર વર્તે છે કે એનો એને અનાદર વર્તે છે, આ પ્રશ્ન છે. કે એનો એને જો અનાદર વર્તે તો એ યથાર્થ છે, એનો જો એને આદર વર્તે કે ના ના આ તો સારા ભાવ છે, આત્માના ભાવ છે, આત્માના વિકલ્પ છે, આત્માના વિચાર છે માટે સારા છે, અને મને બહુ ભાવથી આવે છે બહુ સારા છે, મારો મારા ભાવ બહુ અંદર સારા છે માટે સારા છે, એમ કોઈ પણ રીતે એને ખટકવું જોઈએ એના બદલે એને ઠીક પણવું લાગે, તો પણ એ પુરુષાર્થની સાચી લાઈન ઉપર આવેલો જીવ નથી. ખરેખર તો એમ છે કે એને પુરુષાર્થની સાચી લાઈન શરૂ થઈ નથી, એનું લક્ષ હજી શુભભાવ ઉપર છે. અનાદિનું જે એનું કષાય ઉપરનું લક્ષ છે ગયું જ નથી, અને અકષાય સ્વભાવનું લક્ષ એને થયું જ નથી. એક લક્ષથી જોવું એ બહુ મોટી વાત છે, એ વિષય તો છે આપણે ત્રીજા પ્રકરણમાં. લક્ષ થાય છે એટલે શું થાય છે, અને થાય તો બીજું શું શું અંદર થાય છે, એનો જરા વિસ્તારથી વિચાર ત્રીજા પ્રકરણમાં લીધો. પણ શુભની તેને ખટક રહે છે, પુરુષાર્થ ઊંડો રહે, ઓછો રહે, અલ્પ ઓછું થાય, અથવા શક્તિ નહીં હોય તો શુદ્ધતા પ્રગટ થવાને બદલે શુભ વિકલ્પમાં આવી જવાય તો એને અવાંછનીય છે, એને વાંછનીય નથી પણ અવાંછનીય છે, તેથી તેને ખટક રહે છે. ઓછી પાત્રતા વાળો જીવ તો કોઈને કોઈ શુભ પરિણામમાં સંતોષ પામી જાય છે. શું છે, જેની પાત્રતા સારી છે, પૂરતી છે, એને તો ખટક રહે છે, પણ જેની પાત્રતા બરાબર નથી તેને તો કોઈને કોઈ શુભ પરિણામમાં સંતોષ પામી જાય છે. ઓછી પાત્રતા એ જરા સાદી ભાષા લીધી છે, મીઠી ભાષા લીધી છે, કડક ભાષા લઈએ તો ત્યાં અપાત્રપણું છે, પાત્રતા જ નથી. જે જીવ શુભ ભાવમાં સંતોષાય જાય તેને ખરેખર પાત્રતા નથી. જે જીવ સૂક્ષ્મ જ્ઞાનમાં શાસ્ત્ર જ્ઞાનની ધારણામાં શાસ્ત્ર જ્ઞાનના ભણતરમાં શાસ્ત્ર જ્ઞાનના ઉઘાડમાં બાહ્ય જ્ઞાનમાં રોકાઈ જાય, પરલક્ષી જ્ઞાનમાં રોકાઈ જાય, એને પણ ખરેખર પાત્રતા નથી, એ નહીં પામે. પાત્રતા વાળો પામશે, ઉઘાડવાળો પામશે, એ વાત ખરેખર અહીંયા છે નહીં, એ પરિસ્થિતિ નથી. એટલે એ તો જરા મીઠી ભાષાથી લખેલું છે. ઓછી પાત્રતા વાળો જીવ તો કોઈને કોઈ શુભ પરિણામમાં સંતોષ પામી જાય છે. મેં આ તો કર્યું, મેં આટલું તો કર્યું, મેં સ્વાધ્યાય તો કર્યો, શાસ્ત્રનો સ્વાધ્યાય 2-4 કલાક તો કર્યો, બરાબર, હું આટલું તો કરું જ છું, આખો દિવસમાં આટલું તો મારે કરવાનું જ, પૂજા તો કરવાની જ, પ્રાણ તો કરવાનું જ, આટલું તો કરું જ. એ કોઈને કોઈ પ્રકારના શુભભાવમાં જે સંતોષ પામે છે એ પાત્રતાના અભાવના સૂચક પરિણામ છે, સૂચવે છે, પ્રદર્શિત કરે છે. જ્યારે ખરા આત્માર્થીને તો પોતાની પાત્રતા વિશેષને લીધે, એની પાત્રતા તો ઘણી સારી હોવાને લીધે ઘણા ઉચ્ચ કોટીના શુભ પરિણામ થવા છતાં તેને તે ખટકે છે. એ પરિણામ તો એના એને જે ઉચ્ચ કોટીના પરિણામ થાય છે એવા પરિણામ તો જેને સંતોષ થઈ જાય એને તો એવા પરિણામ થાય પણ નહીં. જેનું રાગ ઉપર વજન હોય, શુભ રાગ ઉપર વજન હોય, એને તો એવા ઉચ્ચ કક્ષાના પરિણામ થાય નહીં. પણ જેને પોતાની શુદ્ધતા ઉપર લક્ષ્ય હોય, જેને વિતરાગતા ઉપર લક્ષ્ય હોય, સ્વભાવ ઉપર જેને લક્ષ્ય હોય, એને કષાયના અભાવ થવાના લક્ષ્ય જે પુરુષાર્થ ઓછો હોય તો શુભ પરિણામ પણ ઊંચા સ્તરના, ઊંચી કક્ષાના થાય એવા પરિણામને વ્યવહાર કયો છે. શું લોકો એમ કહે ને, શુભ પરિણામ વ્યવહાર તો ખરો ને, પણ કોને વ્યવહાર ગણવો? કે જે પરિણામ છૂટવાના છે ને જેને છોડવા માંગે છે એનો વ્યવહાર છે, જે કરવા માંગે છે, રાખવા માંગે છે, સંતોષાય છે, એ ખરેખર વ્યવહાર નથી. પછી રૂઢિગતથી એને એમ કહો કે આનો વ્યવહાર સારો છે, અશુભમાં નથી જતો, શુભમાં રહે છે, વ્યવહાર સારો છે. પણ વ્યવહાર ખરેખર કોનો સારો? કે જેને એ પરિણામો ઉપર જેનું લક્ષ્ય નથી તેનો સારો, એ પરિણામો ઉપર જેનું લક્ષ્ય છે એનો વ્યવહાર સારો નથી. બેમાં કોનો ઊંચો વ્યવહાર? કે જેનું લક્ષ્ય નથી એનો, જેને એ કરવાનું લક્ષ્ય છે એનો એટલો ઊંચો વ્યવહાર હોઈ શકે? જેને ખટકે છે, જેને ઉચ્ચ સ્તરના ઉચ્ચ કોટીના શુભ પરિણામ થાય છે છતાં એને ખટકે છે, એને વ્યવહાર કહેવાય છે. એનો વ્યવહાર છે ખરેખર.
નાની અપેક્ષા
વ્યવહાર એટલે એનો પૂર્વક્રમ, પૂર્વક્રમ આવા પ્રકારનો હોય, આવા ચોક્કસ પ્રકારનો હોય, આવા જ પ્રકારનો હોય તો એ પામે ને નહીતર ન પામે એમ બતાવવા માટે એને વ્યવહાર કહેવાય. એમ છે મોક્ષ માર્ગમાં પણ વ્યવહાર શું કરવા કીધો છે જ્ઞાનીને, કે જ્ઞાનીને એની ભૂમિકાની બહારના પરિણામ ન હોય માટે વ્યવહાર કર્યો છે. દ્રવલિંગી મુનિ અથવા ઉદ્દેશિક આહાર લેનારને એને વ્યવહાર કેમ નથી કહેતા, કે એના પરિણામ છે એ એને ગમે છે, એ પરિણામમાં એને રહેવું છે, એ કરવા લાયક છે, એનું કર્તવ્ય છે એમ માનીને ચાલે છે. તો એને એ અમર્યાદિત થઈ ગયું, તો એને એ વ્યવહાર નથી, ત્યાં અનંતાનુબંધીનો કષાય છે. દ્રવલિંગી મુનિ હોય, પંચ મહાવ્રત સમિતિ ગુપ્તી 28 મૂળગુણ બરાબર નિરતિ 4 ચોખ્ખા પાડે, છતાં એને એ વ્યવહાર નથી, એનો એનો એ વ્યવહાર એને એને આમ તો એમ કહેવાય કે ભાઈ આગમની અંદર જિનેન્દ્ર દેવે જેવો વ્યવહાર સ્થાપિત કર્યો છે એવું પાડે છે, છતાં એને વ્યવહાર કહેવાય, કેમ કે નિશ્ચય નથી એને વ્યવહાર કોનો કહેવો, નિશ્ચય વાળાને વ્યવહાર એની આની મર્યાદા અનંતાનું બુદ્ધિ છે. બધા એવા કષાયની મનતાવાળા પરિણામ છે નવમી ગ્રેવક જેના ફળમાં જાય, પણ છે અનંતાનું બુદ્ધિ સાથે, એ અનંતાનું બુદ્ધિના છે. એવા જ પરિણામ ભાવલિંગી મુનિને માત્ર સંજલન કષાયના છે, ત્રણ કષાયનો અભાવ થયો છે ને આને ચારે ચાર સાજા છે, દેખાવ બેનો સરખો છે. દેખાવ કઈ ઉપર ઉપરથી અંગીકાર કરાય નહીં. એટલે ખરા આત્માર્થીને તો પાત્રતા વિશેષને લીધે ઘણા ઉચ્ચ કોટીના સુપરિણામ થવા છતાં તે ખટકે છે, અને તેવી ખટક શુદ્ધતા પ્રગટે નહીં ત્યાં સુધી તેને ચાલુ ને ચાલુ રહે છે, એ પરિણામ ટળે નહીં ત્યાં સુધી એ ખટકે છે. આંખમાં કણું પડે છે, કણું એટલે બહુ ઝીણી રજ પડે છે, તો પણ ખટકે છે. ક્યાં સુધી ખટકે છે? જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી ખટકા કરે એવું બને. બહુ પ્રયત્ન કર્યો પણ આંખમાંથી નીકળતું નથી, હવે મૂકો માથાકૂટ, ચાલો છોડો. એમ કોઈ છોડી દે છે? કેમ કે તો ખટકા કરે છે અને છોડવાનો પ્રશ્ન રહેતો નથી. એમ બહુ અમે પ્રયત્ન કર્યો, ઘણા શાસ્ત્રો વાંચ્યા, ઘણું સાંભળ્યું, ઘણું વાંચ્યું, બહુ પ્રયત્ન કર્યો પણ વિકલ્પ મટતા નથી. તો હવે શું કરીએ? ચાલો ભલે ન મટે તો કાંઈ નહીં, આપણે વિકલ્પ કર્યા. એનો અર્થ કે એને વિકલ્પ ખટકતા નથી એમ છે. હવે દિવસમાં કેટલી વાર વાંચન કરવું? પ્રેમભાઈ એક વાર રાખવું, બે વાર ગોઠવું, કેટલી વાર ગોઠવું? ત્રણ વાર ગોઠવું? એ બધું તો વિકલ્પનો વ્યાપાર છે, અને એ તો ખટકવું જોઈએ ખરેખર. તો એ ખટક જગતમાં તો એવો પક્ષપાત હોય છે જીવન, કે જે માણસ જે પદ્ધતિથી બુદ્ધિથી કામ કરે એનો નિષેધ ન કરે, એ આ તો મારે કર્તવ્ય છે, કરવા લાયક છે, આ તો અમારો ધર્મ છે, અમારા સંપ્રદાયમાં ને અમારે ત્યાં તો આ જ બધું ચાલે. એક વિતરાગનો માર્ગ એવો છે કે વ્યવહારનો નિષેધ કરે છે, તમામ વ્યવહારનો નિષેધ કરે છે. પંચાધ્યાયીના અધ્યાત્મના પ્રકરણમાં એ વાત પંચાધ્યાયીકારે એવી રીતે લીધી છે કે નિશ્ચયની પરિભાષા શું, નિશ્ચય કોને કહીએ, નિશ્ચયની વ્યાખ્યા કહો, તો કે વ્યવહારને નિષેધે તે નિશ્ચય સ્થિતિ નાસ્તિથી વ્યાખ્યા કરી છે. અસ્તિથી તો નિશ્ચય સ્વરૂપને સત્ય સ્વરૂપને અવલંબે તે નિશ્ચય. પરિણામમાં નિશ્ચય કોને કહેવો? કે નિશ્ચય સ્વરૂપનું અવલંબન લીએ તે નિશ્ચયના પરિણામ, અને બાહ્ય પદાર્થોનું અવલંબન લીએ તે વ્યવહારના પરિણામ. મોક્ષ માર્ગીને એવી વ્યાખ્યા ન કરી. નિશ્ચયની વ્યાખ્યા તો કોઈ વ્યવહાર નિષેધ એટલે નિશ્ચય, તો જે એનો અર્થ એ થાય છે કે જે આત્માઓ નિશ્ચયને અવલંબે છે તે વ્યવહારને નિષેધીને અવલંબે છે. વ્યવહારનો આદર રાખીને નિશ્ચયને અવલંબા જાય તો અવલંબી શકાય નહીં, આ પરિસ્થિતિ છે. એટલે વ્યવહારને નિષેધ એટલે નિશ્ચય એમ એવી જ વ્યાખ્યા કરી છે. બહુ ફેર જાતિ એકમાં અનંતાનો બંધી છે, બીજાને કૃષ્ણનો અભાવ થાય છે. એટલે તેવી ખટક શુદ્ધતા પ્રત્યેની ત્યાં સુધી ચાલુ રહે છે તેવા મુમુક્ષુ જીવને સ્વરૂપ નિશ્ચયપૂર્વક એટલે સ્વરૂપના નિર્ણયપૂર્વક પુરુષાર્થનું અંદરથી ઉત્થાન થતાં પરિણતિ અવશ્ય પલટાઈ જાય છે. એવા મુમુક્ષુ જીવને તો પોતાના સ્વરૂપના નિશ્ચયપૂર્વક અનુભવ થાય છે. પાછું કોઈ જીવને સ્વરૂપ નિશ્ચય ન હોય ને અનુભવ થાય એવું પણ કદી બનતો નથી. સ્વરૂપ નિશ્ચયપૂર્વક, તો કે પુરુષાર્થની ઉત્પત્તિ જ સ્વરૂપ નિશ્ચયથી છે. એ બધો સ્વરૂપ નિશ્ચયનું જે ત્રીજું પ્રકરણ છે એમાં એ વિશે એ મુદ્દાને પકડીને ચર્ચેલો છે. ત્યાં તો અહીંયા તો એના ખાલી સિદ્ધાંતરૂપ વાતો મૂકી દીધી છે. આત્માની રૂચિવાળા જીવને તો પોતાનું સ્વકાર્ય શીઘ્ર કરવાની લગ્ની હોવાથી ઉદયને વશ કરવા પડતા કાર્યો દખલરૂપ લાગે છે, બોજારૂપ લાગે છે. જેમ ઉપર કીધું ને દુઃખ લાગે છે એમ ઉપાધિરૂપ પણ લાગે છે, બોજારૂપ પણ લાગે છે. પોતે જ્ઞાન સ્વભાવી છે અને જ્ઞાન તો નિરુપાધિક ભાવે માત્ર જાણવું, જ્ઞાતા ભાવે જાણવું એવું જ્ઞાનનું સ્વરૂપ છે. એટલે એવું પોતાનું સ્વરૂપ છે એવા માત્ર જાણક ભાવમાં રાગાદીનું થવું, એમાં રાગાદીનું થવું એમ જે પોતામાં એનો એક આધાર અભ્યાસ કરી લે છે ત્યારે જ્ઞાતા દ્રષ્ટાપણા ઉપર બોજો આવે છે. જ્ઞાન ભાવ ઉપર એને બોજો લાગે છે કે આ કરવું એ વાત ક્યાં આવી, જ્યાં માત્ર જાણવું છે ત્યાં કરવું નથી ને કરવું છે ત્યાં જાણવું નથી, એટલે કરવાપણાનો ભાવ એને બોજો લાગે છે એમ કેવું છે. આત્માની રૂચિવાળા જીવને પોતાનું સ્વકાર્ય શીઘ્ર કરવાની લગ્ની હોવાથી એને મોડું કરવું છે પછી કરીશ એ પ્રકાર એને હોય નહીં. પાછળથી નીચે આવે છે આ બધું, પછી કરીશ પછી કરીશ, હજી મારે અમુક કામો બાકી છે તે પૂરા કરીને પછી મારું કાર્ય કરીશ, આ ભાવો અયથાર્થતાના લક્ષણમાં જાય છે. એને તો મુમુક્ષુની ભૂમિકાની યથાર્થતા પણ આવી નથી એમ કેવું છે. એટલે એને તો યથાર્થતામાં શું છે કે જેને શીઘ્ર કાર્ય કરવું છે, મોડું કરવું છે એ પ્રશ્ન જેને નથી, એકદમ ઝડપથી કાર્ય કરવું છે. ચટપટી લાગવું ખંજવાળ આવે છે ને, ચટપટી એકદમ થાય તો એમાં કોઈ એમ કે પછી પછી ખંજવાળીશ, ચટપટી થતી હોય ચામડી પણ કે અત્યારે નહીં એમ કોઈ કે, એક સામાન્ય વાત છે. તો અહીંયા એને આત્મ શાંતિ જોઈએ, આત્મા જોઈએ, પોતાનો પરમાત્મા જોઈએ, એમાં પછી કરીશ એ વાત કેવી રીતે લાગુ પડે છે, એ વાત એને બંધ બેસતી નથી. તો એને રૂચતું નથી, પછી કરીશ એમ કહે એને તો રૂચતું નથી. અને તીવ્ર અરુચિ થાય ત્યારે તો જીવ એવું કહેવા લાગે છે કે આવું કાર્ય થઈ શકે નહીં, જેમ કે નિર્વિકલ્પ અનુભવ વિકલ્પમાં તન્મયતા અને વિકલ્પથી ઘેરાયેલો જીવ, વિકલ્પની રૂચિવાળો જીવ અને નિર્વિકલ્પ આત્મ સ્વરૂપની અરુચિવાળો જીવ એમ કહેવા લાગે છે. એને એમ ભાસે છે માટે એમ કહેવા લાગે છે કે નિર્વિકલ્પ અનુભવ તો અહીંયા થઈ શકે એવું છે જ નહીં. આ કાળે પંચમ કાળમાં નિર્વિકલ્પ અનુભવ ક્યાંથી થાય? અથવા પોતે જો ગ્રહસ્થ હોય તો એમ કે કા તો મુનિ દશામાં થાય, અને મુનિ વેશમાં હોય, મુનિ તો નથી પણ મુનિ વેશમાં હોય તો એ એમ કે એ તો 12મા ગુણસ્થાને થાય. બીજું ગુણસ્થાન બતાવે, મુનિનું 6ઠું 7મું ન બતાવે, શું 12મું બતાવે. અથવા તો એમ કે 7મા ગુણસ્થાને થાય તો એને એમ છે મને ભલે 7મું નથી પણ 6ઠું તો છે ને, મને મેં 5મા વ્રતની પ્રતિજ્ઞા લીધી ને દીક્ષા લીધી તો 6ઠું તો આવ્યું ને મારે. એને 6ઠા 7માની ખબર નથી. સામાન્ય રીતે એવું માને છે દીક્ષા અંગીકાર કરે તો 6ઠું ગુણસ્થાન આવ્યું, પણ મુનિ દશામાં પહેલા 7મું આવે છે, પહેલા 6ઠું આવતું નથી. ઘણાને કર્મની ખબર નથી, કાળની ખબર નથી, અને એમને દીક્ષા જ લીધેલી હોય છે અંધારામાં. ચાલો દીક્ષા લીધી માટે 6ઠું ગુણસ્થાન થયું. શ્રાવક હતા ત્યારે પહેલા 4થું હતું, પછી અણુવ્રત લીધા એટલે 5મું થયું, અને હવે દીક્ષા લીધી એટલે 6ઠું થઈ ગયું. હવે નિર્વિકલ્પ જે અનુભૂતિ થશે ત્યારે 7મું આવશે. પછી એવું નથી, સમ્યક દર્શન પૂર્વક જે જીવ દીક્ષા અંગીકાર કરે અને એને જો મુનિદશા પ્રગટ થાય તો પહેલું 7મું ગુણસ્થાન પ્રગટ થાય, પછી એ વિકલ્પમાં આવે ત્યારે એને 6ઠું ગુણસ્થાન કહેવાય. પણ 7મા પૂર્વક 6ઠું આવે, પહેલા 6ઠું આવે ને પછી 7મું આવે એમ નથી. ક્રમમાં 6ઠો નંબર પહેલા આવે ને 7મા નંબર પછી આવે, પણ અહીંયા એમ નથી. છઠ્ઠો આવે છે ભાવલિંગી દશામાં, મુનિદશામાં એવું છે. પણ ઓલો 6ઠાનો 8 પહેલા આવે અને બીજું કાંઈ શાસ્ત્રનું જાણપણું પણ ન હોય. આ તો અનુભવ તો નથી પણ શાસ્ત્રનું જાણપણું પણ એવા જીવોને નથી. એટલે એ તો માત્ર વેશને અને માત્ર જે કાંઈ વિધિ થઈ દીક્ષાની એને જે મુનિપણું માને છે, વેશને મુનિપણું માને છે ને જે વિધિ કરી એને જ મુનિપણું એ માને છે. એ કેટલું અંધારું, ચિતાંબરમાં તો કઈ છે જ નહીં ઠેકાણું. પણ આ ગણેશ પ્રસાદની વરણી તો ક્ષુલ્લક હતા ને, ક્ષુલ્લક હતા, પછી એમની વૃદ્ધાવસ્થા હતી અને દેહાંત નજીક જોયો કે હવે તો આમનું શરીર કઈ ટકેવું લાગતું નથી, તો લગ્ન કરી નાખ્યા ને કે હવે ચાલો દીક્ષા આપી દઈએ. એમને તો પૂરું સુત્સા નહીં પૂરી થતું, બેશુદ્ધ અવસ્થામાં દીક્ષા આપી દીધી ને મુનિપણું આવી ગયું ને ચાલો ચારિત્ર એને થઈ ગયું. આવું અંધારું જ્યાં તત્વજ્ઞાનના શાસ્ત્રો પડ્યા છે ચોખ્ખા, ત્યાં પણ આવું અંધારું. હા, સમયસર એમને ટીકા સહિત કંઠસ્થ હતો, 415 ગાથાનો સમયસાર એમને કંઠસ્થ હતો, માગધી સંસ્કૃત બધું કંઠસ્થ. પણ એ કઈ ધારણા, એ કઈ આત્મા નથી ને, ધારણા એ કઈ જ્ઞાન નથી, અને એ જ્ઞાનમાં સુખે થતું નથી. ન તો એ જ્ઞાન છે કે ન તો ત્યાં સુખ છે, જ્ઞાને નથી ને સુખે નથી. આ પરિસ્થિતિ કપડા તો 4ઠા 5મામાં ઉતરી જાય, પછી 7મું આવે, પછી 6ઠું આવે. એટલે જે પ્રથમ નિર્વસ્ત્ર દશા થાય છે ત્યારે ક્યાં કોઈ જીવને 4ઠો ગુણસ્થાન હોય, કોઈ જીવને 5મું ગુણસ્થાન, કોઈ મિથ્યાદૃષ્ટિ હોય, પછી એને નિર્વસ્ત્ર દશામાં સમ્યક દર્શન 5મું 7મું કેમ ખ્યાલ થાય, જેટલી સ્થિરતા આવે એમાં ગુણસ્થાન આવે. પણ નિર્વિકલ્પ અવસ્થા 7મામાં જો મુનિદશા શરૂ થાય છે તો પછી નિર્વસ્ત્ર ક્યારે થાય? તો પહેલા 7મા સવસ્ત્ર દશામાં 7મું આવે ને પછી 6ઠામાં આવે ત્યારે નિર્વસ્ત્ર થાય, તો વાત બેસતી નથી. ત્યારે વિધિ વિધાન ચાલે છે દીક્ષા, ત્યારે ચોથે પાંચમા પછી ધ્યાનમાં બેસે. પ્રથમ ત્યારે સાતમા ગુરુ સ્થાનમાં સિદ્ધા આવે, પછી છઠ્ઠાના વિકલ્પમાં આવે. એમ આ તો સંપ્રદાયના માણસોને ખબર નથી, અમે તો હજી બહાર છીએ જાણીને આ બધું વાંચીને નક્કી કર્યું, પણ એ તો સંપ્રદાયમાં બેઠા છે એને ખબર નથી. શિલક મુલક બધું નામ ધરાવે પણ કાંઈ ખબર ન પડે, મુનિ નામ ધરાવે કાંઈ ખબર ન પડે, જાણ પણ નથી, અનુભવ તો હોય ક્યાંથી. આ પરિસ્થિતિ પોતાનું સ્વકાર શીઘ્ર કરવાની લગ્નિ હોવાથી એ લગ્નિમાં એને બીજા કાર્યો કરવા પડે એવી પરિસ્થિતિ હોય છે, તો એ કાર્યો એને કરવા પડે છે, કરવાની હોશ છે એમ વાત નથી લેતા, પણ કરવા પડે છે. માંદો થાય ને દવા ખાવી પડે છે, દવા ખાવાની કોઈને હોશ હોય એ ચાલો કડું કરી હતું કાળી જીરી ખાધા કરો, કોઈ ખાય હોશથી ખાવું પડે એને મોઢું બગાડીને, એમ કરવા પડે તો એને ડખડરૂપ લાગે છે, બોજારૂપ લાગે છે, અને તેને ક્યાંય ગમતું નથી. એ બધા ઉદય પ્રસંગોમાં એને ક્યાંય ગમતું નથી. જો એને ગમે તો એની એને હોશ અને ઉત્સાહ અને રસ ઉપજ્યા વિના રે નહીં. ગમે તો ગમવાનો રસ આવે, ન ગમે તો અરસ પરિણામે ઉદયમાંથી પસાર થઈ જાય. એને અનુદય ભાવમાં જવું છે, સ્વભાવમાં જવું છે, ઉદય ભાવથી ભિન્ન પડવું છે. એને એના લક્ષણ તો પહેલા શરૂથી જવા જોઈએ. એની ભૂમિકામાં મુમુક્ષુતામાં એને મુમુક્ષુ કહેવામાં આવે.